તારીખ 8/9/1992, શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ, બોલ નંબર 451 અને 452 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 172. તારીખ 8/9/1992, શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ, બોલ નંબર 451 અને 452 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 172.
હજી શરૂઆત છે. દ્રષ્ટિ પ્રકાશ પાનું 200 વચના અમૃત 451. વિચાર ઓર ધારણા મેં વસ્તુ કો પકડને કી સામર્થ હી નહીં હૈ. જેમ રાગમાં વસ્તુને પકડવાની ગ્રહણ કરવાનું સામર્થ નથી, તેમ વિચાર અને ધારણામાં પણ વસ્તુને પકડવાનું સામર્થ જ નથી. એટલે અજ્ઞાની વસ્તુ કો પકડતા નહીં હૈ. કારણ કે વિચાર મેં તો વસ્તુ પરોક્ષ ઓર દૂર રહે જાતી હૈ, અથવા પરોક્ષ વસ્તુ નો વિચાર થાય છે. જ્યારે વસ્તુતા એ વસ્તુ પ્રત્યક્ષ છે, આત્મા વસ્તુતા એ પ્રત્યક્ષ છે, એ પ્રત્યક્ષ વસ્તુને એની પ્રત્યક્ષતાનું ઉલ્લંઘન કરીને પરોક્ષ બનાવીને જીવ એનો વિચાર કરે છે. એટલે વિપર્યાસ તો અહીંથી શરૂ થઈ જાય છે. વસ્તુ પ્રત્યક્ષ હોવા છતાં વસ્તુને પરોક્ષપણે રાખીને એનો વિચાર અને વિકલ્પ કરવામાં આવે છે, અને એ વિચાર વિકલ્પના કરનારને એવી આશા રહે છે કે આવો વિચાર કરતા કરતા મને ક્યાંક પ્રાપ્તિ થઈ જશે, હું ગ્રહણ કરી લઈશ. પણ એ પદ્ધતિ ખોટી છે, એ બુદ્ધિપૂર્વકની ભૂલ છે, અને ગ્રહિતમાં ચાલ્યું જાય. બુદ્ધિપૂર્વકની ભૂલ હોવાથી ગ્રહિતમાં ચાલ્યું જાય. કોઈ એમ કે આત્માનો વિચાર કરો, ચિંતન કરો, મનન કરો, એમ કરતા કરતા તમને અનુભવ થઈ જશે, તો એ ગ્રહિત મિથ્યાતની ભૂલ છે. અગ્રહિતની ભૂલ નથી, પણ એ ગ્રહિતની ભૂલ છે, એમ આમાંથી નીકળશે. એવી વાત છે. બહુ જ ગંભીર ને બહુ જ પીડાનો મારક છે. આપણે તો ઘણી વાર ચર્ચા થાય છે કે હીરાનો તોલ કરે એના કરતા વધારે બારીકાઈથી એક એક વચનનો તોલ કરવા જેવો છે. હીરાનો તોલ ઇલેક્ટ્રોનિક બેલેન્સથી કરે, અને છતાં એને કાચની કોટડીમાં રાખે, એને હીરો મૂકે ત્યારે એનો દરવાજો ખોલે, હીરો મૂકે અને આપણે છાબડી જેને કહીએ પલ્લું, એ તો ડીશ હોય છે ધાતુની, એમાં મૂકીને વાણું બંધ કરી દે કોટડીનો, પછી ચાપ દાબે અને ચાપ બહાર હોય પછી ચાલુ કરે એને બેલેન્સને, અને પછી એનું વજન થાય. કેમ કે ઉઘાડો દરવાજો હોય, ત્રણ બાજુથી પેક હોય ને ચોથી બાજુથી ખુલ્લું હોય, અને એને પવનનો ધક્કો લાગે, ઓફિસમાં પંખો ચાલતો હોય, એરકન્ડિશન ચાલતો હોય, પવનનો ધક્કો લાગે ને સહેજ ફેર પડે તો મોટી કિંમતમાં ફેર પડે. હીરા તો 2 લાખ રૂપિયા કેરેટ, 5 લાખ રૂપિયા કેરેટના હીરા હોય છે. કેરેટ એટલે ગ્રામનો 100મો ભાગ, એના હા એના 2-5 લાખ રૂપિયા એવા હીરા હોય છે. સહેજ ફેર પડે એટલે હજારોનો ફેર પડે, એક સેન્ટનો ફેર પડે એટલે હજારોનો ફેર પડે. 5 લાખનો કેરેટ હોય ને 1 સેન્ટનો ફેર પડે એટલે 5000નો ફેર પડે સીધો, છમાં ભાગે. એથી વધારે કિંમતી ચીજ છે. રાખ ફેર પડે એટલે લાઈન ફેર થઈ જાય આખી, હા આખી લાઈન ફેર થઈ જાય. કે છે કે વિચાર અને ધારણામાં તો વસ્તુને પકડવાનું સામર્થ્ય જ નથી, સામર્થ્ય જ નથી. શું પ્રત્યક્ષ વસ્તુને પ્રત્યક્ષ અંશ દ્વારા ગ્રહણ કરવાની છે. વસ્તુ જે પ્રત્યક્ષ છે એને પ્રત્યક્ષ અંશે ગ્રહણ કરવાની છે. પરોક્ષ વિચાર ધારણા જે જ્ઞાનની પર્યાય છે એ કામમાં નહીં આવે. રાગ તો કામમાં નહીં જ આવે, એનો તો પ્રશ્ન જ નથી. કેમ કે એ તો ચારિત્ર ગુણની પર્યાય છે ને એનો અહીંયા અત્યારે કોઈ પ્રકાર જ નથી, એનો સ્ટેજ જ નથી કોઈ. પણ જે જ્ઞાનમાં પહેલું ગ્રહણ કરવું છે એમાં પણ પરોક્ષ જ્ઞાનમાં નહીં, ઇન્દ્રિય જ્ઞાનમાં નહીં, પરોક્ષ જ્ઞાનમાં નહીં. અજ્ઞાની વસ્તુ કો પકડતા નહીં હે વિચાર, કેમ કે એ વિચાર કર્યા કરે છે. શું વિચારની ધારણા આત્માની કર્યા કરે છે, એનાથી વસ્તુ વિચારમાં તો વસ્તુ પરોક્ષ ઓર દૂર રહે જતી હે, અને વિચારમાં તો વસ્તુ ક્યાંય દૂર હોય છે, એને પકડવાનો પ્રશ્ન જ રહેતો નથી. સમીપ પણ જવાતું નથી વિચારથી, તો સમીપ પણ જવાતું નથી. હા, કર વિચાર તો પામ, એ આ તો બધી સૂક્ષ્મ વાતો લીધી છે, ત્યાં એટલી સૂક્ષ્મ વિષય નથી લીધો. ત્યાં વિચાર એટલે આ સ્થૂળ વિચાર ન લેવો, ત્યાં સ્થૂળ વિચાર ન લેવો, પણ સન્મુખ થયેલું જ્ઞાન લેવું. અથવા તો ત્યાં એક એવી અપેક્ષા છે કે જે વિચાર કરતો નથી એને એમ કહે છે કે તું વિચાર કર. કેમ કે સામાન્ય રીતે જગતનો જીવ સંયોગોના વિચારમાં પીડ્યો છે. શેમાં પીડ્યો છે? આમ કરીશ ને પછી આમ કરીશ ને પછી આમ કરીશ ને પછી આમ થશે ને પછી આમ થશે ને, એ જે એને ઘોડા ચાલે છે સંયોગાશ્રિત વિચારના, એને એમ કહે છે કે તું આત્માનો તો વિચાર કર. તો બીજાનો વિચાર કરશ, પણ તું તારા પોતાનો તો વિચાર કર. એમાં એમ લેવાય કે આત્મકલ્યાણનો વિચાર કરે છે તે આત્મકલ્યાણ સાધવાનો ઉપાય કરે છે અને તે પામે છે, એમ પ્રિસ્ટેજ પણ લઈ શકે. આ તો ગુરુદેવ પાસે જે મોક્ષો સાંભળીને તૈયાર થયા હતા એ લોકોને હવે કહેવાની વાત છે. શું કે જે લોકો શાસ્ત્ર વાંચે છે, આત્માનો વિચાર કરે છે, એના માટે વેપાર ધંધો કે કુટુંબ કબીલા છોડીને સોનગઢમાં ઘર લઈને રહ્યા છે. શું આત્માનો વિચાર કરવા રહ્યા ને, તો એને એમ કે છે કે વિચાર ધારણામાં નહીં પત્તો લાગે. અંદરની લાઈન કોઈ બીજી જાતની છે એમ કહેવાનો અભિપ્રાય છે. અને એ કઈ એમણે નથી કીધું એવું નથી. સબ શાસ્ત્ર ને કે ન એ ધારી એ મત મંડે ને ખંડે ને ધારણ કર્યું કે ધારણામાં તો લીધા, જ્ઞાનમાં લીધા. તદપી કછો હાથ હજુ ન પડ્યો, લીધું છે કે નથી લીધું? અને ત્યાં તો ઉદાસ થઈને એ બધું કર્યું છે. સબ પે ઉદાસી લઈ સબ પે, આપણે તો હજી નથી, હજી તો શાસ્ત્ર વાંચે છે, પણ ખાવું પીવું બીજા ત્રીજામાં પાછું બધું સરખું જળવાવું જોઈએ, બધી અનુકૂળતા સહિત થવું જોઈએ, એ નથી ત્યાં તો. તોય ફેલ ગયા છે, ઉદાસ થઈને શાસ્ત્ર વાંચ્યા તો ફેલ ગયા છે. માટે કોઈ વાત અંદરની બીજી છે. ચર્ચાઓ ચાલી છે એ પરોક્ષ જ્ઞાનનો નિષેધ કર્યો છે. જ્ઞાનની પરોક્ષતામાં સ્વાનુભવ નથી, અને જ્ઞાનની પરોક્ષતાનો પ્રયત્ન લંબાવવાથી પણ સ્વાનુભવ નથી. જેમ રાગથી સ્વાનુભવ નથી, રાગને લંબાવવાથી પણ સ્વાનુભવ નથી, એમ જ્ઞાનની પરોક્ષતામાં પણ સ્વાનુભવ નથી. એમ વિચારથી પ્રત્યક્ષ અંશથી જેમ નમૂનાથી આખો ગોળનો રવો નો વિશ્વાસ આવે, કણી ચાખી હોય, સેમ્પલ ચખાડે ખરીદવા જ ભાઈ કે આ સારો એવો રવો ચખાડો, તો કે ભાઈ આ ચાખી જુઓ તમને આ સારો છે. બીજા પોતે ચાખેલો હોય તો વેપારી ચખાડે કેમ લાગ્યો, રોવે આખો રવો આપી દઉં એમ જ કે ને ચાખ્યા પછી કે બરાબર લાગ્યો, એમ એનો અંશ છે, એનો અંશ પ્રગટ છે. પ્રત્યક્ષ અંશ વેદનમાં પ્રગટ છે. વેદન પરોક્ષ કેવી રીતે હોય, જ્ઞાન ને જ્ઞાનનું વેદન પરોક્ષ કેવી રીતે હોય, વેદન પ્રત્યક્ષ છે, ક્યાંથી ગ્રહણ થાય છે, આવશે 454 માં છે. 454 માં એ જ વિષય છે કે સોચતે રહેને છે તો જાગૃતિ નહીં હોતી, ગ્રહણ કરને છે જાગૃતિ હોતી હૈ. સોચને મેં તો વસ્તુ પરોક્ષ રહે જાતી ઓર ગ્રહણ કરને મેં વસ્તુ પ્રત્યક્ષ હોતી હૈ. એટલે સુનતે ઓર સોચતે રહેને છે તો વસ્તુ કી પ્રાપ્તિ નહીં હોતી. એટલે ગ્રહણ કરને કા એટલે અપને અસ્તિત્વ કા રૂચિપૂર્વક વેદન કરને કા અભ્યાસ શરૂ હોના ચાહીએ. પછી એના પર ફૂટનોટ આપી છે, 454 માં ફૂટનોટ કાઉન્ટમાં આપી છે, એ જરા વિસ્તારથી ત્યાં વાત વિષય લીધો છે. એ 451 માં ને 454 માં આમ મુદ્દો છે, એ એક જ પ્રકારનો છે. શું મૂળ તો શું છે કે એક નિર્ણય તો એને બદલવો પડે કે વિચાર ને ધારણાનો આ વિષય નહીં થાય, માટે મારો સમય અને શક્તિ એ પ્રકારમાં મારે ખર્ચવી નથી. એટલે એને જે વ્યય થાય છે, અપવ્યય થાય છે, દુર્વ્યય થાય છે, એ તો બંધ થાય સમય શક્તિનો. જાણવાનો મતલબ તો એટલો છે. પ્રતિકૂળ સંયોગ મેં તો દુઃખ લગતા હૈ, લેકિન વિકારી ભાવ મેં દુઃખ નહીં લગતા. કોઈ મુમુક્ષુએ પોતાના અનુભવની વાત કરી છે કે પ્રતિકૂળતા આવે ત્યાં તો દુઃખ લાગે છે, પણ રાગ દ્વેષ મોહ થાય એમાં કઈ દુઃખ નથી લાગતો. અથવા હોંશથી પણ કરે છે કોઈ, દુઃખ નથી લાગતો. કહે છે કે એ તો બહુ જ સ્થૂળતા હૈ, એ ઘણી સ્થૂળતા છે ત્યારે એમ થાય છે. કેમ કે ત્યાં તો આકુળતા છે અને છે છતાં લાગતી નથી, તો સ્થૂળતા ઘણી છે. કેમ કે નાસ્તિનો વિષય છે, અસ્થિને ગ્રહણ કરવા માટે આપણે પ્રયત્ન કરવો છે, એ વિષય ચર્ચા કરીએ, એ વિષય વાંચીએ, વિચારીએ, સાંભળીએ. અને સ્થૂળતા એટલી કે વિભાવમાં આકુળતા છે એમાં એનો દુઃખ લાગતો નથી, કઈ ઘણી સ્થૂળતા છે. ઘણા એમાં શું લેવું છે કે સમજણમાં કોઈ સૂક્ષ્મ ભાવોને સૂક્ષ્મ ન્યાયોનો વિચાર કરે ત્યારે એને એમ લાગે છે કે આપણે ઘણી સૂક્ષ્મ વિચારણા કરીએ છીએ, તત્વની આપણે ઘણી સૂક્ષ્મ વિચારણા કરીએ છીએ. પણ રાગમાં આકુળતા, વિકલ્પમાં આકુળતા ન લાગે તો એ જ જ્ઞાનમાં કેટલી સ્થૂળતા છે એનું માપ ત્યાંથી કાઢવું જોઈએ, વિચારની સૂક્ષ્મતાથી નહીં. શું અહીંયા ભૂલ થાય છે મુમુક્ષુને, છે, વિચારની અંદર સૂક્ષ્મ ન્યાયો અને સૂક્ષ્મ વિચારનો કોઈ વિષય આવે અને એ પકડી શકે બુદ્ધિમાં, ત્યારે એને એમ થાય કે મારા જ્ઞાનની સૂક્ષ્મતા સારી એવી છે, વાત પકડાય છે, બીજાને નથી પકડાતી મને પકડાય છે. પણ પોતાની જ પર્યાયમાં વિભાવનું દુઃખ ન લાગે એ ઘણી સ્થૂળતા છે, એ ભૂલી જાય છે. શું એ સ્થૂળતા ઘણી છે? શું ગુરુદેવ તો એને ધારણાની ભૂલ કહેતા હતા, પરમાગમ સારમાં એ વિશે લીધો છે, એ ધારણાની ભૂલ છે, એટલે બહુ સ્થૂળ ભૂલ છે એમ કહ્યું છે ગુરુદેવે તો. જણાવવું જ જોઈએ, લાગવું જ જોઈએ, અનુભવાવું જ જોઈએ, પછી આગળ હાલવાની વાત છે. મોટા અક્ષર દેખાય ને એને ઝીણા અક્ષર વાંચી શકું છું, મોટા અક્ષર હું નથી વાંચી શકતો પણ ઝીણા અક્ષર હું વાંચી શકું છું કે વાત ખોટી છે, એ વાત કોઈ દિવસ સાચી હોઈ શકે નહીં. જે જ્ઞાનની ચાણીમાંથી મોટા ઝીણા મોટા ચાણા મોટા દાણા ને ઝીણા દાણા, શું તો ઝીણા દાણા હોરા ન ઉતરતા હોય કે મોટા દાણા હોરા ઉતરી જાય છે, કેવું છે? બને બને કોઈ દિવસ બને નહીં. એવું છે, આ વિકલ્પમાં દુઃખ લાગે જ્યાં સુધી ન લાગે ત્યાં સુધી સૂક્ષ્મ સ્વભાવ વેદનનો જે વિષય છે એ તો ઘણો સૂક્ષ્મ છે, જ્ઞાન સામાન્યમાં છે તો વેદન તો શું છે. જ્ઞાન સામાન્ય થી જ્ઞાન વિશેષ સ્થૂળ છે, જ્ઞેયાકાર જ્ઞાન, અને જ્ઞાન વિશેષ થી રાગાદી ભાવો સ્થૂળ છે, અને એ રાગાદી ભાવોમાં દુઃખ છે. હવે ઈ નો પકડાય તો પછી જ્ઞાન વિશેષ તો એથી સૂક્ષ્મ છે, જ્ઞાન સામાન્ય એથી સૂક્ષ્મ છે, અને સ્વભાવ એમાંથી સૂક્ષ્મ છે પાછો, ક્યાંથી પકડાય? એટલે નહીં આ નથી હાથમાં આવતો એમ કારણ છે. અને એ વિકલ્પમાં દુઃખ નથી લાગતું તો પછી ચિંતન મનન કરતા કેમ થાકી જવાય છે? કોઈ એમ કે ભાઈ એમને તો આત્માનું ચિંતન વિકલ્પ મનનમાં દુઃખ નથી લાગતો, તો એ ચિંતન મનન કરતા કેમ થાકી જાય છે, કેમ પડતું મૂકી દે છે? હે, દુઃખ છે વિકલ્પમાં, દુઃખ થાક લાગે જ, શ્વાસોશ્વાસમાં દુઃખ ન લાગે, શ્વાસોશ્વાસમાં પરિશ્રમ ન લાગે, પણ ઉઠ બેસ કરે તો પરિશ્રમ લાગે જ લાગે, પચા કરે હો કરે બસો કરે પણ પછી ઉઠ બેસ કરતો થાકે જ છે, કેમ કે અનનેચરલ છે એ પરિશ્રમ, નેચરલ નથી. શ્વાસોશ્વાસમાં તો નેચરલ પરિશ્રમ છે, એનો એનો એમાં થાક ન લાગે, એ બંધ કરો તો મુંજા મુંજારો થાય, પોતાનો પ્રાણ છે. એટલે તો સુગાની જે ધ્યાન ખેંચ્યું કે આ તો બહુ સ્થૂળતા છે, એટલે પોતાના પોતાના જ્ઞાનની સૂક્ષ્મતાનું કોઈને અહમપણું થયું હોય તો સીધો જ એના પારો નીચે ઉતરી જાય એવો છે, આ તો ઘણી સ્થૂળતા છે. મોક્ષને પણ દુઃખ લાગે છે, એવું નથી કે જ્ઞાનીને લાગે, જ્ઞાનીને તો લાગે જ લાગે, એનો પ્રશ્ન જ નથી. એને મોક્ષ પણ યોગ્યતામાં આવે તો એને પહેલું વિકલ્પમાં દુઃખ લાગવાનું શરૂ થાય, અને ત્યાંથી જ એનો સાચો ઉપાડ આવે પછી ખસવાનો, નહીતર તો ખસે એનો. જો દુઃખ ન લાગે જીવને તો શું કરવા ખસે, એ મને કહ્યું ને, ત્યારે ખસવાનું કારણ શું મળે છે? રાગથી ભિન્ન પડવું કે રાગથી ખસવાનું, એની પાસે કારણ શું છે? ત્યાં તો ઠરીને ઠામ થઈને રાગમાં વહી ગયો છે, એને શું કરવા અહીંયાથી ઉભો થાય? દુઃખ લાગે તો જ ઉભો થાય, તો સીધી વાત છે. બેઠા જઈ પગ ક્યારે ફેરવીએ? બેઠા બેઠા પગ ફેરવીએ છીએ ક્યારે? તેને એમ ફાવતું નથી ત્યારે, એ તો સીધી વાત છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રક્રિયામાં આ પરિસ્થિતિ છે. એ ખરેખર અનુકૂળતા નથી, અનુકૂળતાની એક કલ્પના છે, આટલું વિચારવું જોઈએ. અનુકૂળતા એ કોઈ અનુકૂળતા નથી, પણ અનુકૂળતાની એક કલ્પના છે. કેમ કે એ પરિસ્થિતિ પણ જીવ બદલવાનો છે. જેને અનુકૂળતા કહીએ છીએ એ બદલવાનો છે કે એમને રાખવાનો છે? બદલે નાખે. પ્રતિકૂળતા બે કલ્પના છે, વાસ્તવિકતા જ નથી. ખરેખર કોઈ પણ હાલતમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા બે કલ્પના છે. પછી તો જેવી કલ્પના હોય એ પ્રમાણે જ વર્તે ને, બીજું શું કરે? અને પ્રતિકૂળતાની કલ્પના થઈ તો એને દૂર કરવાનો પ્રયત્ન થવાનો જ. એમ રાગના વિકલ્પમાં દુઃખરૂપ પ્રતિકૂળતા છે એમ લાગે તો એને દૂર કરવાનો પ્રયત્ન થયા વગર રહે જ નહીં. દુઃખને દૂર કરવા માટે તો જીવ પ્રયત્નમાં રહેવાનો જ છે. ખરી વાત એ છે કે એને લાગવું જોઈએ, અને આ તો અભ્યાસ કરવાનો છે. અંતરંગમાં અવલોકન શું કરવાનું, અવલોકનમાં શું જોવાનું છે કે દુઃખ ક્યાં લાગે છે, દુઃખ ક્યાં છે? જ્ઞાન આકુળતા રહી છે, રાગ આકુળતા સહિત છે, એ તો અવલોકન કરવાનું છે. સુખ દુઃખ અનુભવ રૂપ છે, અને અનુભવનું અવલોકન કરવું છે. એ પ્રેક્ટિસ કર્યા વિના એ કઈ જડે એવું નથી. એને દુઃખની પર્યાયમાં દુઃખ જડે એવું નથી. પછી આત્મામાંથી સુખ તો ક્યાંથી જડે છે? સમ્યક સ્વભાવ દીધો એ તો બહુ સૂક્ષ્મ છે, ક્યાંથી જડે? પછી તો પરિણામ ત્યાં થી ખસે હે નું, પછી પરિણામ ખસે નહી, સીધી વાત છે. સુખ દુઃખ ની બહુ ચર્ચા કરી છે, બહુ પડખાથી ચર્ચા કરી છે એમણે. શું વિકારી ભાવ હોવા વહી પ્રતિકૂળ સંયોગ હૈ, વહી દુઃખ હૈ, ઉસકા દુઃખ લગના ચાહીએ. એ પ્રતિકૂળ સંયોગ થયો તે જ દુઃખ છે, અને એનું દુઃખ જીવને લાગવું જોઈએ. દુઃખ દુઃખરૂપે ન લાગે તો પછી સુખની શોધ થવાનો અવકાશ ક્યાં છે? એને તો અવકાશ નથી. એ તો ગુરુદેવ કહે છે કે ઘણા ગઢ ઓળંગવા પડશે, ઘણા ગઢ ઓળંગવા પડશે. યોગ્યતા કઈ એમને આવતી નથી, અને યોગ્યતા વિના જ્ઞાન પ્રાપ્તિ નથી. હા, પ્રતિકૂળતાની પરિભાષા જુદી જ છે, અહીંયા સાવ જુદી છે. શું એ જ પ્રતિકૂળ સંયોગ છે જીવને. એવું છે, તત્વ તો એવું છે. આજે કાલે ગમે ત્યારે પણ સ્વીકારે છૂટકો છે. સમજે છૂટકો ને સ્વીકારે છૂટકો, પોતે ન ગણે અવગણે એટલે કઈ વસ્તુ ફરવાની ફરી જવાની છે. અને એ તો અત્યારે દુઃખને સુખ માન્યું, દુઃખને સુખ માન્યું, પણ એનું ફળ શું? કે અનંત દુઃખ છે એનું ફળ. પછી જે દુઃખની ખીણમાં ધકેલાઈ જાય છે જીવ, હવે કાંઈથી છૂટવું છે છૂટવું છે, પણ ક્યાંથી છૂટવાનું? તો દુઃખને સુખ માનીને પીડે તો પછી નહીં છૂટી શકાય. જ્યારે સુબુદ્ધિ કાંઈક સૂજે ને છૂટે તો છૂટે, પ્રયત્ન કરે ને, બાકી તો કોઈ રીતે છૂટવાનો આરો વારો નથી. બહુ અલ્પ માત્રામાં જીવો બુજે છે એનું શું કારણ? લાખો કરોડોમાં કોક જ બુજે છે એનું શું કારણ? અનુકૂળતામાં કોણ સુખ ન માને? અનુકૂળતામાં કોણ સુખ ન માને? સ્વભાવમાં કસાય ની માંદતીમાં મંદતામાં કોને દુઃખ લાગે? જેને દુઃખ લાગે એનું કામ છે અમારું. વિકલ્પ તો પ્રતિકૂળ સંયોગ છે, જ્ઞાન નો વિકલ્પ આપે એ પ્રતિકૂળ સંયોગ. હું જ્ઞાયક તત્વ છું અને જે દાન દેવાનો વિકલ્પ છે એનાથી ભિન્ન છો, અને દાન ના કરોડો છે એનાથી એ ભિન્ન છું. મારા છે ને કરોડો, વિકલ્પ મારો નથી ને કરોડો મારા નથી, હું તો જ્ઞાયક તત્વ છું. ક્યાંથી આવવું જોઈએ? દાન દેવાનો વિકલ્પ હોય ત્યારે વાત તો ક્યાંથી આવવી જોઈએ? એમ ઉભું થવું જોઈએ, નહીતર તો મેં મારા પૈસા આપ્યા એ મિથ્યા સહિતનો પાપ બંધાણો, પુન થોડું ને પાપ જાજુ, એટલે એ પાપાનું બંધી પુન થઈને ઊભું રહેશે, એનું ફળ આવશે ત્યારે ઘણા પાપ બાંધશે. શું દેવ કેન્દ્રીય ભયો? ક્યાંથી દેવ કેન્દ્રીય ભયો? ફોન કરીને તો દેવ માગ્યો હતો કે ફળ આવ્યું, એકંદરમાં જવાના પરિણામ પાપ ના કરશે. જ્ઞાની બરાબર છે, વેદના આદિ હોય છે કે કોઈ પણ પ્રકારનો ઉપસર્ગ પરિસર, એટલે સંયોગોના ફેરફાર જે છે. હવે એમાં શું છે કે જ્ઞાનીને પણ અસ્થિરતા છે, સંપૂર્ણ તો છે એની પરિણમન શુદ્ધ, તો જેટલો અસ્થિરતાનો ભાગ છે એ સંયોગ સંયોગ તરફનો જોડાણ વાળો છે. હવે એ સંયોગોનો પ્રકાર એવો ઉત્પન્ન થયો કે અસ્થિરતા વધી જાય તો ગુણસ્થાન છૂટી જાય. માટે એ વખતે અસ્થિરતા છોડાવવામાં નિમિત્તભૂત થઈ શકે એવું કોઈ નિમિત્તત્વ વાળું કાંઈ હોય તો એ વખતે એ પ્રતિકૂળતાને પ્રતિકૂળતા નહીં જાણીને, પ્રતિકૂળતા જાણીને નહીં, પ્રતિકૂળતાને પ્રતિકૂળતા નહીં જાણીને, માત્ર જ્ઞાનનું જ્ઞેય જાણીને. નહીં જાણીને એટલે શું? કે તો પછી જાણીને શું? કે માત્ર જ્ઞાનનું જ્ઞેય જાણીને જે જ્ઞાનમાં સ્થિર રહે છે, અને એ સ્થિર રહેવા માટે જે વિશેષ પુરુષાર્થની ઉત્પત્તિ થાય છે એને અહીંયા જ્ઞાનીનો પુરુષાર્થ કીધો છે. એટલે એ તો જ્ઞાનીને પુરુષાર્થ વધવાનો કાળ છે અને અહીંયા અનિમિત થાય છે, બીજું કાંઈ નથી, એને કારણે નથી. બોલાય એમ, પણ એને કારણે નથી, ઉપાદાનને કારણે છે, નિમિત્તને કારણે નથી. પુરુષાર્થનો ઉપાડ ઉપાદાનને કારણે છે, તો બોલવામાં સમજાવવામાં એ પદ્ધતિ છે. શું? એટલા માટે સમજાવવામાં એ પદ્ધતિ છે કે સામાન્ય જીવો પ્રતિકૂળતાની અંદર હારી જાય છે ત્યારે એને જ્ઞાનીનું સ્વરૂપ દેખાડે છે કે જો પ્રતિકૂળતામાં હારી જવાનો પ્રશ્ન નથી, પ્રતિકૂળતાની અંદર તો તારે આ જ્ઞાની કરે એવું એ પ્રકાર તારે આવવો જોઈએ, એમ એને દેખાડવા માટે ત્યાંથી વાત સમજાવવી પડે છે નિમિત્તથી. ઉપાદાન થી ન સમજે તેને નિમિત્ત થી સમજાવવો પડે. કેમ કે એ સ્થૂળ પદ્ધતિ છે, ઓલી સૂક્ષ્મ પદ્ધતિ છે ઉપાદાન. જ્ઞાનીને અભિપ્રાયમાં કોઈ અનુકૂળતા નથી, કોઈ પ્રતિકૂળતા નથી. હૈદરાબાદમાં થોડી ચર્ચા થઈ હતી, દ્રષ્ટાંતથી સમજવા જેવી વાત છે. એ મારવાડીને ત્યાં ઉતર્યા હતા, એ બેન છે બહુ ભાવના વાળા છે, આવ્યા હતા ને અહીંયા દિવાળી ઉપર આવ્યા હતા, બે માણસ આવ્યા હતા. ભાઈ તો હજી જરાક એને એના કારણે થોડા થોડા આવતા થયા છે, પણ એની ભાવના આમ સદભાવના છે. આ માર્ગ પ્રત્યે મૂળ સ્થાનકવાસી છે, તો સ્થાનકવાસીમાં બેન તો દીક્ષા લેવાના હતા, 20 વર્ષથી મીઠાઈ ખાતા નથી. અને આમ બહુ સંપન્ન માણસો છે, તો ભાવના બહુ સારી છે. ભાવનામાં તો એમ લાગે કે ત્યાં આખા મંડળમાં બધા પાછળ રહીએ, નવા છે આગળ વધી જાય. હા, એટલી ભાવના, ખૂબ ભાવના વ્યક્ત કરે. હા, ભાવુકતા પણ ઘણી છે. પછી એને ત્યાં ઉતરે તો એક દિવસ આવ્યા મારા રૂમમાં, મને કે કઈ સમજાતું નથી, હું તો મુંજાઈ ગઈ છું કે હવે આટલી ભાવના છે, બધા મારા વખાણ કરે છે, પણ મારામાં કાંઈ છે નહીં, કે કઈ આગળ જ હાલતું નથી, કે પ્રાપ્તિ કઈ થતી નથી, કે શું તમે કહો છો કે ભાવનાથી તો પ્રાપ્તિ થયા કે રીએ નહીં, ભાવનાનું બળ ઘણું છે. કઈ સમજાતું નથી, ક્યાંક ગડબડ છે, સમજાતું નથી. એટલે પૂછું કે પરિવારની ચિંતા કેવી કરો છો, ઘાઈ થાય છે કે શું એવું શું છે, તમારે બધે હરખાય છે, આમાં ચિંતા શું કરવા જેવી છે. તો કે એક દીકરા દીકરી ઉંમર લાયક થયા છે, પણ એનું થતું નથી, કે આ ખામડા અને શરીરે ઓવર ફેટી છે, ભાઈ દીકરી એ બહુ જાડી છે ને દીકરો બહુ જાડો, એટલે ઘરે બંગલો ગાડી બધું હોય પણ ધંધા ઘણી જાતના છે. આપણે કઈ પૂછવું નથી, પણ કે છે ઘણી જાતના વેપાર છે. તમારે ચિંતા શું છે, તો કઈક આ ચિંતા છે. એ સિવાય મને કે આ મકાન છે ને એને સાફ સુથરું રાખવાની બહુ પરિણામમાં ચિકાશ્રી આ કરે છે, કે એવી તેવું છે કે ક્યાંય પણ આમ ગંદુ ન ગમે, કે શું એટલે કામવાળા છે ઘરમાં, પણ એને ચિંતા કરું અહીંયા સાફ કરી નાખે, અહીંયા સાફ કરીને માર્બલ નાખેલો છે, બધા 2-3 માળનું મકાન છે, મોટું મકાન છે, હા માર્બલ નાખેલો છે, બધું સાફ સુફ એકદમ ચોખ્ખું ચણાક જોઈએ. પણ હવે આ હોનાનું થાય ને તો આપણે નકામું છે, અહીંથી શરૂઆત કરવી પડે એવું છે. આ તો માર્બલનું છે તમારે બધું, પણ આ હોનાનું થાય ને તો હાવ નકામું છે મારે, અને હળગી જાય તો મારે લેવા દેવા નથી, ત્યાંથી અભિપ્રાય કેળવવો પડશે. કે એક વાર આને આગ લાગે તો મારે કઈ લેવા દેવા, અને આ હોનાનું થાય તો મારે લેવા દેવા, મારે તણખલાની તોલે છે, મારે કાંઈ લેવા દેવા, હું આત્મા છું ને મારું કરી લેવા અહીંયા આવ્યો છું. હવે અત્યારે આવ્યો છું, એમાં આ વાત સામે આવી છે, એ આત્માનું કરી લેવાની આવી છે, મારે કરી લેવું છે. એટલે ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણેય કાળને લાત મારવી પડે એવું છે. આજના કળશમાં આવ્યું ને 12મા કળશમાં, એક વાર તો જોરથી કીક માર્યા વગર સંસારમાંથી જીવના પરિણામ ખસે એવું નથી. હા, એટલે કેમ પાડોશીના ઘરની ચિંતા નથી કરતા, કીધું મારા ઘરની ચિંતા કરો છો, પાડોશીના ઘરની કરો તો કે નહીં, તમારા તો પૌત્ર પૌત્રી છે એની ચિંતા કરો છો, પાડોશીના છોકરાઓની કરો છો કે નહીં, કેમ મારાપણું છે, મારાપણું આત્મામાં કરવું છે ને અહીંયા રાખવું છે, એક ચીજ બે જગ્યાએ ક્યાંથી વાપરશો. આત્મામાં મારાપણું કરો તો અહીંથી છૂટવું જોઈએ, અહીંયા મારા પણ રાખવું છે ને આત્મામાં કરવું છે ને થતું નથી, એની ચિંતા કરો છો. હવે દુઃખ લાગે બે વાત મેળ નથી ખાવા, મમત્વ ઉઠાવે કામ આવે એવું છે. મહેનત કરે છે, ક્યાં ભૂલ રહી જાય તો અવલોકન કરો તો બધી સમજણ પડશે કે ક્યાં ક્યાં મમત્વ થાય છે ને કેટલા રસથી થાય છે. અને સાચી ભાવના તો અવલોકનમાં પ્રેરે છે. ભાવનાનો ભાવનાનું ખરાપણું કે ભાવનાનું સાચાપણું છે એ ક્યાંથી ઓળખાશે? ભાવના તો અહીંયા આવે છે એ બધાને છે, પણ સાચી ભાવના કોને ઓળખાશે? કે અવલોકનમાં ઉતરે ને કે મારો મારું તપાસું તો ખરું, ક્યાં અટકું છું? પહેલાં નાસ્તી દેખાશે, પછી અસ્થિનો મારો આવશે. હજી નાસ્તી એ દેખાતી નથી, વિકલ્પમાં દુઃખ લાગતું નથી, અને અસ્થિ અસ્થિ કુટા કરે તો ક્યાંથી આવવાની હતી? એ તો ફોતરા ખાંડવાની વાત છે. એ તો દ્રષ્ટાંત છે, એ તો કે બહુ ભાવના એમ લાગે કે બહુ ભાવના છે, પણ મૂળ શું છે કે પ્રતિકૂળતાના સંયોગમાં દુઃખ લાગે છે, એમાં ફેરફાર થાય તો દુઃખ લાગે છે, તો પોતાના રાગમાં નથી દુઃખ લાગતો. એ તો ઘણી સ્થૂળતા છે, ને એ અવલોકન નથી એટલે એ સ્થૂળતાનો ખ્યાલ નથી આવતો. અવલોકનો તો તરત પકડાય, અને પહેલી આ સ્થૂળતા પકડાઈ જાય, અને દુઃખ લાગવા માંડે તો દુઃખનો ઉપાય થઈ આવવાનો, કારણ કે એ તો સહજ સ્વભાવ છે. દુઃખથી છૂટવું એ તો જીવનો સહજ સ્વભાવ છે. થોડું પણ દુઃખ કોઈ જીવ સહન કરવા તૈયાર છે જ નહીં, સ્વવશે કરીને. પરવશે ગમે એટલું દુઃખ સહન કરવું પડે, પણ સ્વવશે તો કોઈને જરાય દુઃખ સહન કરવું નથી. શું એટલે દુઃખ લાગવું જોઈએ, અને અહીંયા તો સ્વવશ છે આ. પછી જે અંદરમાં પરિણામનો વિષય છે એ તો સ્વવશનો છે, સીધો ત્યાંથી ખસવાનો પ્રકાર આવશે જ. શું ફાયદા વિને નરી સમજણ બરાબર છે આપણા લોકોને કે નહીં? પરમાં સુખ નથી, રાગમાં દુઃખ છે. શું પરમાં સુખ નથી, રાગમાં દુઃખ છે, બધું વિચારમાં આપણે સંમત કરીએ છીએ. પરિણામમાં જે ઉલટું છે, અને પછી બે વચ્ચેનું જે ઉલટું સુલટું છે એની કોઈ દરકાર નથી કે આ કાંઈ આ ઉલટું સુલટું કેમ પણ વિચારમાં ને પરિણામમાં ઉલટું સુલટું કેમ? એટલે આનું અંતર કેમ તોડવું એનો પ્રયત્ન નથી, કારણ કે ખબર જ નથી કે આ અંતર છે આવડું મોટું આમાં પૂર્વ પશ્ચિમનું. આ ગડબડ છે.
જય હો જય હો જય